એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી અંગત નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ યજ્ઞેશ દવે દ્વારા લેખિત પાંચે ઇન્દ્રિયથી મેં પીપળો પૂજ્યો છે. ઓડિયો પઠન પાર્થ મારું. વૃક્ષાણામ અશ્વત્થોહમ, એવું ગીતાકાર કૃષ્ણે ગીતામાં કહી પીપળા પર પોતાનો પક્ષપાત બતાવ્યો છે તે ખબર પડી. તેનાથી પણ પહેલાં મને પીપળો ગમવા લાગેલો. સદર બજારની વૈદ શેરીનો અમારા ઘર સામેનો પીપળો અમે રહેવા ગયા ત્યારે પહેલે દિવસથી જ ગમી ગયેલો. એ પીપળા સાથે પછીથી 15-15 વર્ષ જીવંત સંબંધ થયો. સંબંધ શબ્દ એટલે વાપર્યો કે તેનું સ્થાન એક વ્યક્તિ જેવું થતું ગયેલું અને દરેક વૃક્ષને એક વ્યક્તિત્વ હોય છે. તે વ્યક્તિત્વને આગવી મોહર મારતા નામ આપણે ન આપીએ તેથી શું? એક સરખી લાગતી ગાયોને રંભા, કપિલા, ગૌરી નામો મળે તો છોકરાઓની ટોળીની સાથે ફરતો કૂતરો નામ પામે લાલિયો, મોત્યો, કાળિયો, રાજુ, ડાઘ્યો કે રાભો. પણ આગવા વ્યક્તિત્વ ધરાવતા વૃક્ષોને કોઈ નામ નહીં. તેમને ડાળ, થડ, પાંદડા, ફૂલો થકી જે અનન્ય રૂપ મળ્યા છે તેનાથી જ ખુશ. આમ તેમને નામ તો મળ્યા છે, પીપળો, પાઇન, બર્ચ, જમરૂખ, દાડમ કે વડ, પણ તે તો જાતિગત નામો. કોઈ વૃક્ષને પોતાના આગવા વિશેષ નામ નહીં. સ્વર્ગમાં ઈચ્છાપૂર્તિ કરતું કલ્પવૃક્ષ કે જે વૃક્ષ નીચે બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિવૃક્ષ. આ નામો ખરા, પણ તેમાં ઝાડની વિશેષતા ડોકાય તેવું ક્યાં? કાદંબરીમાં બાણભટ્ટે વેલીઓથી વીંટળાયેલા આકાશને આમતા અનેક કોતરોવાળા વિશાળ ઘટાવાળા શુકશાવકના અનેક પક્ષીઓના આશ્રય સમા શાલમલી વૃક્ષરાજનું ડિટેલ વર્ણન કર્યું પણ નામ ન પાડ્યું. બાણભટ્ટ સામે જ ફરિયાદ શા માટે? આ હું જેની વાત કરું છું તે પીપળાના ઝાડનું નામ પણ મેં ક્યાં પાડ્યું છે? વૃક્ષો એ તો રૂપની સૃષ્ટિ. વિપિન વન કાંતારમાં એક એક વૃક્ષ એટલે એક એક શિલ્પ, અને એ પણ સ્થિર છતાં ચલિત ડોલતા વિશ્વવિખ્યાત શિલ્પી કેડલરના મોબાઈલ શિલ્પ જેવા. પડે પડ એની આસપાસના અવકાશને અવનવી ભાતોથી ભરતા. રૂપની આ સૃષ્ટિમાં નામને ક્યાં જોડવું? સ્થવિર આ વૃક્ષોએ નામને લોપાતા લોપાતા જોયું છે, તેથી તેમને તેના અનામી હોવાનો કોઈ રંજ નથી. આ ગામ ખેતર હતું ત્યારનો તે ત્યાં ઊભો હશે. મારે કેટલા બધા એસોસિએશન્સ, સ્મૃતિ, સાહચર્યો છે તેની સાથે. 32 વર્ષ પહેલાં ભાઈ ભરત જન્મ્યો ત્યારે તેની 6ઠ્ઠીના દિવસે તેને પાન તોડવાનું બહેને કહેલું. સામે રફિકને બોલાવ્યો તો તે ઝાડના થડ પર ઠોકેલા 2-3 ખીલાને આધારે ફટફટ ઉપર ચડી ગયો હતો ને એક ડાળખી જ ખેરવી આપી હતી. આ જ પાન પર વિધાતા ભરતનો હિસાબ લખી ગઈ છે. એ પછી 4 વર્ષ પોરબંદર રહી આવ્યા. ત્યાં પણ ક્વાર્ટર પાછળના કૂવાના થાળે પીપળાનું એક ઝાડ હતું. એ ઝાડને જોઈને રાજકોટના અમારા એ અશ્વત્થરાજને યાદ કરતો. ફરી રાજકોટ બદલી થઈને આવ્યા પછી 1967માં એ જ શેરીમાં એ જ ઘરમાં રહેવાનો યોગ થયો અને ત્યારે જ મારા એ પીપળા સાથે નિકટનો સંબંધ બંધાયો. તેનું થડ સીધું ન હતું, સહેજ નમેલું. તેનું મુખ્ય થડ 3 શાખાઓમાં વહેંચાયેલું. એક ડાળ મુખ્ય થડની જ દિશામાં અનેક શાખા પ્રશાખાના લય વિન્યાસો રચતી ઉપર ચડેલી અને બીજી 2 મુખ્ય શાખાઓ ક્ષિતિજને સમાંતર અલગ અલગ દિશામાં વિકસેલી. આખા વૃક્ષની મુદ્રા એક પગનો નમનીય કાટખૂણો બનાવી 2 હાથની ભંગીમામાં સ્થિર થયેલા ભારતનાટ્યમના નર્તક જેવી લાગતી. પવનની એક લહેરખી આવતા તો આખો પીપળો ખડખડવા લાગતો. ખડખડતો શબ્દ વાપરવો પડે તેવો જ અવાજ પવનમાં તેની લાંબી દાંડીવાળા પાન ફરફરતા ત્યારે આવતો. ક્યારેક ઘરમાં બેઠા બેઠા એવો ભ્રમ થતો કે ઓચિંતાનું ઝરણું ક્યાંથી સંભળાયું. આ પીપળો છેક મારા રવેશ સુધી ઝૂકેલો. પરીક્ષા વખતે વાંચતા વાંચતા લાંબા રવેશમાં લટાર મારતા મારતા થાંભલીને અડેલીને કઠેડાથી ઝૂકીને રાત્રિની સ્તબ્ધતા પીતો પીતો પીપળાના પાન વચ્ચેથી મૌન ઝબકતા તારાઓને જોતો. પડી ગયેલા પવનમાં એકાદ કંપાતા પાનનું કંપન અનુભવતો ઊભો રહેતો. મારા એકાંતના કેટલાય કલાકોનો તે સાથી સાક્ષી છે. સવારે સૂર્ય તેના પ્રકાશનો કુંભ વિખેરતો હોય તેના કિરણો ભાવિક સ્ત્રીઓની જલ અભિષેકની ધારમાં સોનાની ધાર બની દળતા હોય. રોજબરોજના એ કંતાઈ ગયેલા થાકેલા સામાન્ય ચહેરાઓ શ્રદ્ધાના અને સૂર્યના પ્રકાશમાં કશુંક એવું અનન્ય અપૂર્વ રૂપ ધારણ કરતા કે શરીરની ઉપર કોઈ સૌંદર્ય છે તેનો પહેલો અહેસાસ પ્રતીતિ એ પીપળા નીચે થઈ છે. જમીનથી થોડે ઉપરનું થડ રોજ રોજ પાણી રેડાવાથી લીલને લીધે લીલાશ પડતું કાળું થઈ ગયું છે. એની ઉપર અબીલ ચંદન કંકુના રંગ ટપકા, પીળી લાલ કરેણના ફૂલો, થડની બખોલમાં પીળા પ્રકાશથી ટમટમટતી પાંદડાના પડિયામાં રાખેલી ઘીની વાટો, તળિયેથી ફૂટતી નાની કુમળી લીલી રતુમડી ડાળીઓ, એ બધું ચિત્તમાં ને વખતની ભાવસ્થિતિ સાથે પડ્યું છે. કેટલાય સઘન ઇન્દ્રિય સંવેદ્ય અનુભવો આ પીપળાએ મને કરાવ્યા છે. ચોમાસું જામ્યું છે. રમેશ પારેખ કહે છે, ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ખીલ્યું તેવું ચોમાસું. આખીએ સાંજ વરસાદ વરસ્યો છે. ટાઢોણું થઈ ગયું છે. આકાશ હજી લથબથ છે. અનરાધાર વરસતું નથી, પણ કોક કોક ટીપાએ ચૂવે છે. ટીપાનો પીપળાના કડક પાન પર પડતો ટપ અવાજ સંભળાય તેટલી શાંતિ છે. શેરીમાં કૂતરું ક્યાંથી રખડતું હોય? તે તો ભરાઈ ગયા છે ઓટલા નીચે કે હુંફાળા કોથળા નીચે. આકાશમાં ભયાનક રસને પૂટ આપતી કાળાશ છે અને ઠંડી હવાના સુસવાટા. ઓચિંતું જ વડવાગોળનું એક ઝુંડ તેમના બિહામણા ફડફડ અવાજથી ઉતરી આવ્યું છે. એક પછી એક ડાળ પર ઊંધી લટકતી જાય છે. અંધારામાં ક્યારેક ક્યારેક તેમના ઝઘડવાની તીણી ચીચિયારીઓ સંભળાય છે. બે ચાર ખીજકણી વડવાગોળ તેમની ડાળીઓ કોઈને ઢૂંકવા નથી દેતી અને આખી રાત તેમની ચહલપહલ ચાલ્યા કરે છે. રાતે જ ઊંધી લટકતી લટકતી પાકી પેપડીઓ ખાધા કરે છે. સવાર પહેલાં તો આખું ટોળું ક્યાં ઉડી જાય છે તેની ખબર નથી પડતી. કોઈ અણઘડ ઉતાવળી વડવાગોળ વીજળીના તાર વચ્ચે ચોંટી જાય છે અને તેનું તપખીર્યું કાળું શબ લટકતું રહે છે દિવસો સુધી. આ પીપળા નીચે બપોરે ગાડું છોડી થડે બળદ બાંધી કોઈએ બપોરવાસો કર્યો છે. બળદને પગમાં ખરી જડતા પણ આ જ પીપળા નીચે જોયેલું. ખેડૂત મારી ફોસલાવીને બળદને સુવરાવે છે અને પટ્ટાવાળો લેંઘો પહેરીને આવેલા હાથમાંની લાકડાની પેટીમાંથી લોખંડની નાળ કાઢતા ગફુર મિયા બળદને હળવેથી પંપાડી પગની ખારીમાં ખીલા ઠોકે છે. અહીંયા સવારના ટાઢા પહોરમાં કે ગમતી સાંજે મદારી તેની અવનવી જબાન બોલતો, કરંડિયામાંથી જનાવર કાઢતો, દેરાણી જેઠાણીના દાબડામાંથી લખોટી ગુમ કરતા ચલો બચ્ચો તાલિયા બજાવો કહેતો, તેની લુંગી સમેટી ગાલ ફૂલાવી બીન વગાડે છે. કોઈ વાર અજવાળિયાના દિવસોમાં લાઈટ જતા પીપળા નીચે તેજ છાયાની રમ્ય ભાત ઉપસી આવી છે. પક્ષીઓ સાથે મારી મૈત્રી કરાવનાર પણ આ જ પીપળો. બપોરે પીપળાની કોઈ પાતળી ડાળે હોલો બેસીને એટલું એકલું ઘૂગવે છે કે આ શેરી સહારાનો અફાટ વિસ્તાર થઈ જાય છે. કાગડાઓ તો કાયમ માળો બાંધે છે. કોયલ ઉનાળાના દિવસોમાં ડોકાય છે. આમ તો આટલામાં જ ક્યાંક અથવા તો આ પીપળા પર જ રહેતી હશે, પણ ઉનાળામાં તેના કંઠથી છતિ થાય છે. શહેરમાં પહેલ વહેલું પીડક એટલે કે ગોલ્ડન ઓરિયોલ અહીં જ જોયેલું. ખરેખર નામ તેવો જ રંગ. ચળકતા સોનેરી પીળા એ સુંદર પક્ષીનો અવાજ પણ રેશમ જેવો સુંવાળો. આ જ રવેશમાંથી સુરેશ જોશી રાજકોટ મારે ઘેર આવ્યા ત્યારે અમે કંસારો જોયેલો. એ નાનકડા પક્ષીના પ્રાણમાંથી નીકળતો હુક હુક અવાજ સાંભળેલો. વડોદરાથી સુરેશભાઈનો કાગળ આવ્યો તેમાં પણ તે કંસારાને યાદ કરેલો. સરકસ ગામમાં આવે ત્યારે તેના ચારા માટે સર્કસનો મહાવત હાથી લઈને પીપળાની ડાળીઓ તોડવા આવતો ત્યારે આંગળે હાથી આવ્યાનો આનંદ થતો અને પીપળાના પાંદડા તૂટવાનો રંજ પણ થતો. આવો સદાબહાર અમારો ભેરુ ભાઈબંધ વૃદ્ધ વડીલ પીપળો અચાનક જ કરમાવા લાગેલો. બે ચાર મહિનામાં તો સૂકી શાખો વચ્ચે મૃત્યુ ફળ લઈ બેઠેલું વિશાળ વૃક્ષ કંકાલ થઈ ગયેલું. આસપાસના મકાનો પર સૂકી ડાળીઓ પડવાના ભયથી ધીમે ધીમે લાકડું બની કપાવા લાગેલો. પીપળો ગયા પછી શેરી શેરી ન રહી. આસપાસના ભાવિક ભક્તજનોએ વૃક્ષપ્રેમીઓએ એ જ જગ્યાએ નવો પીપળો વાવી ઈંટોના કુંડાળાથી રક્ષણ આપ્યું. આજે એ પીપળો પણ ઊંચો વધતો ભાવિકોના અભિષેક ઝીલતો થયો છે, પણ પેલા પીપળાની તો વાત જ ન્યારી છે.